નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાત રાજભવનનું નામ બદલાયું, હવેથી ગુજરાત લોકભવન તરીકે ઓળખાશે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાશે. નવેમ્બર 2025 સુધીમાં 9% વધારા સાથે રાજ્યની જીએસટીની 52,390 કરોડની આવક. અમદાવાદના વાડજમાંથી ક્રાઇમ બ્રાન્ચે 35 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ કરી. અમદાવાદમાં યોજાયેલી ગુજરાત ઓપન ઇ સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપના 6 ટાઇટલમાં વિજેતાઓને રોકડ ઇનામ અપાયું. આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા નહીવત. સમાચાર વિગતવાર. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કેન્દ્ર સરકારના માર્ગદર્શનના અનુસંધાનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે, જેના ભાગરૂપે ગુજરાત રાજભવનનું નામ હવે સત્તાવાર રીતે લોકભવન રાખવામાં આવ્યું છે. આ પગલું લોકભવનને વધુ જનસંપર્કક્ષમ, પારદર્શક અને લોકોના કલ્યાણને અર્પિત બનાવવાના ઉદ્દેશ સાથે જનચેતનાની નવી દિશા રજૂ કરે છે. લોકભવન તરીકે ઓળખાતું આ ભવન હવે માત્ર રાજ્યપાલનું નિવાસસ્થાન કે કાર્યાલય પૂરતું જ નથી, પરંતુ રાજ્યના નાગરિકો, સમાજના વિવિધ વર્ગો, વિદ્યાર્થીઓ, સંશોધકો, કૃષિકારો અને નાગરિક સંગઠનો સાથે સંવાદ અને સહભાગીતાનું જીવંત કેન્દ્ર બની રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક આજે સવારે 10:15 કલાકે સ્વર્ણિમ સંકુલ 1 નર્મદા હોલમાં ગાંધીનગર ખાતે યોજાશે. આ બેઠક કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને બેન્કો દ્વારા અપાતા ધિરાણ સહાય તથા ફ્લેગશીપ પ્રોગ્રામ્સમાં બેન્કોના પરફોર્મન્સની સમીક્ષા તથા સુઝાવો માટે સમયાંતરે યોજવામાં આવતી હોય છે. મંગળવારે યોજાનારી એસએલબીસીની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સોનાલી સેન ગુપ્તા અને વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કોના વરિષ્ઠ મેનેજરો સહભાગીઓ પણ હાજર રહેવાના છે. 2025 નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ દેખાવ કરનાર 3 લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજરનું બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કરાશે. ગુજરાત સરકારના રાજ્ય કરવેરા વિભાગને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન નવેમ્બર સુધીમાં કુલ રૂપિયા 52,390 કરોડની આવક થઈ છે, જે ગત નાણાકીય વર્ષના આ સમયગાળા દરમિયાન થયેલ કુલ આવકની તુલનામાં 9% વધારે આવક થઈ છે. નવેમ્બર 2025 સુધીમાં ગુજરાત રાજ્યની જીએસટી હેઠળ 52,390 કરોડની આવક થયેલ છે, જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક કરતાં 48,085 કરોડ કરતાં 9% વધુ છે. નવેમ્બર 2025માં ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ 6,723 કરોડની આવક થયેલ છે, જે નવેમ્બર 2024માં થયેલ આવક 6,655 કરોડ કરતાં 1% વધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2025માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 0.7% રહેલ છે. રાજ્યને નવેમ્બર 2025માં વેટ હેઠળ 2,707 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 1,025 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 14 કરોડની આવક થયેલ છે. આમ રાજ્યકર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ 10,469 કરોડની આવક થયેલી છે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આયોજિત સરદાર એટ ધ રેટ 150 યુનિટી માર્ચના 6 દિવસે વડોદરા જિલ્લાના પ્રખ્યાત ત્રિમંદિર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી અર્જુન મોઢવાડિયા જોડાયા હતા. તેમણે ત્રિમંદિરથી મેનપુરા સુધી લગભગ 13 કિલોમીટરની પદયાત્રા કરી સરદાર પટેલનો સંદેશ પ્રસરાવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ પ્રસંગે સરદાર સ્મૃતિવનમાં વૃક્ષારોપણ કર્યું હતું. સરદાર સાહેબે ભારતમાં વિલીનીકરણ કરેલા 562 રજવાડાઓના પ્રતિકરૂપે આ સ્મૃતિવનમાં એક સાથે 562 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવે છે.
સરદાર સાહેબના દૂરંદેશી વિચારો, દેશની એકતા માટે એમના એક પછી એક મહત્વના નિર્ણયો અને આજે દેશને એક રાખવામાં જેમનો સૌથી મહત્વનો ફાળો રહ્યો એવા સરદાર સાહેબના વિચારોને દેશ અને દુનિયા સુધી પહોંચાડવા માટે આ 150મી જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. દેશના લોખંડી પુરુષ સરદાર સાહેબના વિચારો આ દેશના યુવાનો સુધી પહોંચાડવા માટેની આ ઐતિહાસિક યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું.
વડોદરા જિલ્લાના મેનપુરા ખાતે પહોંચેલી સરદાર ₹150 એકતા પદયાત્રા દરમિયાન યોજાયેલી સરદાર ગાથામાં કાશ્મીર, હૈદરાબાદ અને સરદાર વિષય ઉપર પ્રકાશ પાડતા જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ જણાવ્યું કે જો તે સમયે જમ્મુ કાશ્મીરની જવાબદારી સરદાર પટેલ પાસે હોત તો કદાચ 6 દાયકાથી પણ વધુ સમય સુધી આ સમસ્યા બની ન રહેતી જે ત્યાંના લોકોએ વેઠી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે વાડજમાં રહેતા એક દંપતીની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચને દંપતીના વાડજના ભાડાના મકાનમાંથી 35,77,000 રૂપિયાથી વધુનો 357.750 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 36,40,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંનેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ પતિ પત્ની છેલ્લા 3 મહિનાથી શહેરમાં છૂટક ગ્રાહકોને MD ડ્રગ્સનો જથ્થો વેચી રહ્યા હતા. આ સમગ્ર ગેરકાયદે પ્રવૃત્તિમાં પકડાયેલી મહિલાનો મુખ્ય રોલ સામે આવ્યો છે.
जो रेड हुआ और उसमें 357.700 ग्राम MD ड्रग्स का कंसाइनमेंट पकड़ा गया. ये जो कंसाइनमेंट पकड़ा गया उसके जो दो अभियुक्त है उसमें वो पति पत्नी है कमलेश बिश्नोई और उसकी पत्नी राजेश्वरी बिश्नोई. ये दोनों मूल राजस्थान के सांचोर के पास के गांव के रहने वाले हैं.
રાજ્ય સહિત દેશભરમાં ગીતા જયંતિની ઉજવણી કરાય જેના ભાગરૂપે રાજકોટની આત્મીય વિદ્યાલય ખાતે ભગવદ્ ગીતાનું પૂજન, શ્લોકગાન તેમજ ગીતા ગ્રંથ પ્રદર્શન, ગીતા શ્લોકાંત સમીક્ષા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા. પાટણ જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીતા મંદિરમાં ગીતાજીના પાઠ કરી ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી. જેને લઈ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ મુજબ જણાવ્યું.
ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ગોલોકધામ ખાતે ગીતા મંદિરમાં ગીતાજીના પાઠ કરી અને ગીતાજીની પૂજા કરવામાં આવી. ખાસ કરીને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના બાળકો અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ગીતા મંદિરમાં ગીતાજીના પાઠ તેમજ પૂજા કરવામાં આવ્યા અને ગીતા જયંતિ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા આજે ઉજવણી કરવામાં આવી.
મહેસાણા મામલતદાર કચેરી ખાતે પણ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી. આ સાથે ધારાસભ્ય મુકેશ પટેલની ઉપસ્થિતિમાં નવીન જનસેવા કેન્દ્રનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. મહીસાગરના લુણાવાડાની કિશાન માધ્યમિક વિદ્યાલય અને બોડેલી ખાતે સેટ શ્રી HH શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે ગીતા જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગને લઈ અધ્યાપક રાજેશ કગરણાએ વધુ માહિતી આપી.
ગીતા મહોત્સવ બોડેલીની સેટ HH શિરોલાવાલા હાઈસ્કૂલમાં ભવ્ય રીતે ઉજવાયો. એમાં ગીતા કંઠસ્થ કરનારા બાળકો, સુભાષિતો કંઠસ્થ કરનારા બાળકોને ઇનામો આપવામાં આવ્યા અને એમને પ્રેરણા આપવામાં આવી. અને ખાસ તો આદિવાસી ક્ષેત્રના જે આ બાળકોએ સંસ્કૃત પ્રત્યે જે પ્રસ્તુતિ કરી છે એ ખરેખર અભિનંદન પાત્ર છે.
આ સાથે જૂનાગઢ, કચ્છ સહિત અનેક જિલ્લાઓની અંદર અને શાળાઓમાં ગીતા જયંતિના અવસરે ગીતાજીના પાઠ કરી ઉજવણી કરવામાં આવી. ગુજરાતની પ્રીમિયર ઇસ્પોર્ટ્સ સ્પર્ધાઓમાંની એક ગુજરાત ઇસ્પોર્ટ્સ ઓપન ચેમ્પિયનશીપ 2025ની ગ્રાન્ડ ફાઇનલ અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે યોજાઈ. આ ચેમ્પિયનશીપનો 19 ઓક્ટોબરના રોજ ઓનલાઇન નોંધણી તબક્કાની સાથે પ્રારંભ થયો હતો, જેમાં ગુજરાતમાંથી 2,328 ખેલાડીઓએ નોંધણી કરાવી હતી, જેમાં 6 ગેમ ટાઇટલમાં ભાગ લીધો હતો. 6 ટાઇટલમાં વિજેતા તમામ ચેમ્પિયનનું સન્માન કરીને 3 લાખનું સંચિત રોકડ ઇનામ પણ એનાયત કરવામાં આવ્યું. રાજ્યમાં આગામી 7 દિવસ ઠંડીમાં વધારો થવાની શક્યતા નહીવત છે. હવામાન વિભાગની યાદી મુજબ આ સમયગાળા દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. બીજી તરફ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે દીવ, જૂનાગઢ, કેશોદ અને કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યા છે, જ્યારે અમદાવાદ, ભાવનગર, પોરબંદર અને વલ્લભ વિદ્યાનગરમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત રાજભવનનું નામ બદલાયું. હવેથી ગુજરાત લોકભવન તરીકે ઓળખાશે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાશે. નવેમ્બર 2025 સુધીમાં 9% વધારા સાથે રાજ્યની જીએસટીને 52,390 કરોડની આવક. અમદાવાદના વાડજમાંથી ક્રાઇમ બ્રાન્ચે 35 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ કરી. અમદાવાદમાં યોજાયેલી ગુજરાત ઓપન ઇ સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપના 6 ટાઇટલમાં વિજેતાઓને રોકડ ઇનામ અપાયું. આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા નહીવત. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.